તારીખ 8/5/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 107 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 81
બોલનો વિષય છે દ્રવ દ્રષ્ટિ. શાશ્વત શુદ્ધિ ધામ એવું જે બળવાન આત્મદ્રવ, તેની દ્રષ્ટિ પ્રગટ થઈ તો શુદ્ધ પર્યાય પ્રગટે છે. દ્રવ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિને હાથ લાગે છે ત્યારે શુદ્ધ પર્યાયની પરંપરા પ્રગટ થવાની ચાલુ થાય છે. કેવું છે દ્રવ દ્રષ્ટિરૂપ સ્વદ્રવ? એક તો શાશ્વત છે, સદાય છે, અનાદિ અનંત છે, જેનો કદી નાશ થવાનો નથી એવું છે. શુદ્ધિધામ એટલે જેમાં રાગ કે પૂદગળનું ભળવું મળવું ભેળસેળ થતી નથી એવું શુદ્ધ આત્મદ્રવ છે. અનંત શક્તિના સામર્થ્યરૂપ હોવાથી બળવાન કહેવામાં આવે છે. આત્મા અનંત વીર્યનો પિંડ છે. કેટલું બળ છે, કેટલું પુરુષાર્થમાંથી પ્રગટ થાય કે જેની હદ નથી એટલો. આમ પણ ગણતરી કરે તો સમજાયું છે કે અનંતકાળથી આ જીવે ભલે ઊંધો પુરુષાર્થ કર્યો છે, ઉલટી દિશામાં પુરુષાર્થ કર્યો છે, તો પણ એ ઉલટા પુરુષાર્થનો સરવાળો મારે તો પણ અનંત પુરુષાર્થ એણે ઊંધો કર્યો છે. અનંતકાળનો સરવાળો મારે જોઈએ ઊંધા પુરુષાર્થનો, તો એણે ઊંધો પુરુષાર્થ અનંત કર્યો છે. જો એ પુરુષાર્થના સામર્થ્યને સમજવા માગે તો અનંત સામર્થ્ય પુરુષાર્થનું આત્મદ્રવ્યમાં રહેલું છે. એવું આત્મદ્રવ્ય અનંત બળવાન છે, અથવા પોતે એવો અનંત બળવાન છે એમ એની દ્રષ્ટિ પ્રગટ થવી એટલે એમાં હુંપણાની સ્થાપના થવી. દ્રષ્ટિ સ્થાપે છે, પોતાને પોતામાં સ્થાપે છે. છે તો પોતે પોતામાં જ, પણ અન્ય સ્થાનમાં અન્ય ભાવમાં પોતાની સ્થાપના થઈ હતી તે બદલે છે અને પોતાની પોતામાં સ્થાપના કરે છે કે હું છું. ત્યાં અનંત ગુણોની પર્યાયો સ્વાભાવિકપણે શુદ્ધપણે પ્રગટવા લાગે છે, અથવા ત્યાં શુદ્ધ પર્યાય પ્રગટે જ એમ કેવું છે. જ શબ્દ વાપર્યો છે કે આવા શાશ્વત શુદ્ધિ ધામ અનંત સામર્થવંત નિજાત્મદ્રવ્યની શ્રદ્ધામાં સ્થાપના થાય અને અવસ્થામાં શુદ્ધતા પ્રગટ ન થાય એવું કદી બને નહીં. સમ્યક પ્રકારે શુદ્ધતા પ્રગટ થાય થાય ને આય જ. હું આવો છું, આવો છે એ જ્ઞાનનો વિષય છે, પણ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન છે એટલે હું છું એ શ્રદ્ધાનો વિષય છે. પણ શ્રદ્ધા સાથે જ્ઞાનમાં સમ્યક પ્રતિભાસ છે. જેવું છે એવું દ્રવ્યનો પ્રતિભાસ છે એટલે એ દ્રષ્ટિ આંધળી દ્રષ્ટિ નથી એમ કહેવામાં આવે છે. જ્ઞાન સાથે છે એટલે અંધ દ્રષ્ટિ નથી, પણ સાચી દ્રષ્ટિ છે, દેખતી જાગતી દ્રષ્ટિ છે, અથવા પોતાનું ત્રિકાળ અસ્તિત્વ છે. શાશ્વતનો અર્થ એ છે પોતાની ત્રિકાળ હયાતી છે એવા અસ્તિત્વ સ્વભાવને દ્રષ્ટિએ ગ્રહણ કર્યો છે, અસ્તિત્વ રૂપે ગ્રહણ કર્યો છે, અસ્તિત્વ સ્વભાવને અસ્થિ રૂપે ગ્રહણ કર્યો છે, એ દ્રષ્ટિ સમ્યક છે, સાચી છે. નાશવંત ભાવોમાં અને નાશવંત પદાર્થોમાં, નાશવંત પર્યાયોમાં જે અસ્તિત્વ ગ્રહણ કર્યું હતું ત્યાં હયાતી સ્થાપી હતી, પણ જેમ જેમાં હયાતી સ્થાપી છે એનો નાશ થાય છે એટલે જીવ મરણ તુલ્ય દુઃખને અનુભવે છે. દેહાત્મ બુદ્ધિ એનો પ્રગટ દ્રષ્ટાંત છે કે નાશવંત એવા શરીરમાં અને નાશવંત એવા સંયોગમાં હયાતી સ્થાપી રાખી છે કે જાણે હું કાયમ આ બધું મારે રહેવાનું છે, હું કાયમ આ દેહમાં રહેવાનો છું, આ સંયોગને આ ઘરમાંથી હવે ક્યારેય નીકળવાનો નથી એમ માનીને જે હયાતી સ્થાપે છે એ ત્યાંથી નીકળવાના ટાણે ખબર પડે છે નીકળતા પહેલાં, ત્યારે એને મરણ સુધી દુઃખ થાય છે. મરતો નહીં હોવા છતાં જીવ મરતો નથી. એટલે એવા દુઃખને, ભાવમરણના દુઃખને છોડાવવા માટે સત્પુરુષોએ સંતોએ નિષ્કારણ કરુણા કરીને આ વાત કરી છે. ત્રિકાળી ધ્રુવ સિવાય અસ્થિનો વિષય, ત્રિકાળી ધ્રુવમાં પણ એ ત્રિકાળી છે અને ધ્રુવ છે એ જ્ઞાનનો વિષય છે. દ્રષ્ટિનો વિષય તો કેવળ નિર્વિકલ્પ અસ્તિત્વને નિર્વિકલ્પણે પ્રતીતમાં લેવું એવો ભાવ એ દ્રષ્ટિનું કાર્ય છે, એવો દ્રષ્ટિનો ભાવ છે. પછી જ્ઞાયક કહો, ત્રિકાળી કહો, ધ્રુવ કહો, પરમ પારિણામિક ભાવ કહો, પરમાત્મ તત્વ કહો, નિજ પરમ પદ, એ બધું જ્ઞાનમાં વિશેષ રૂપે જણાય છે. દ્રષ્ટિમાં એવી વિશેષતા ઉત્પન્ન થવાનો ગુણ નથી. શાશ્વત શુદ્ધિ ધામ એવું જે બળવાન આત્મદ્રવ તેની દ્રષ્ટિ પ્રગટ થઈ, એવા દ્રવ્યની પ્રતીત થઈ, જેવું જાણ્યું એવી જ એની પ્રતીત થઈ, નિર્વિકલ્પ પ્રતીત થઈ, અભેદ પ્રતીત થઈ, તો શુદ્ધ પર્યાય પ્રગટે જ અવસ્થામાં કષાયનો મલિનતાનો અભાવ થાય થાયને થાય જ. કષાય મંદ થાય એ વાત અહીંયા નથી, કષાયનો અભાવ થાય એ વાત છે. સમ્યક પ્રકારે કષાયનો નાશ ન થવો અથવા 41 પ્રકૃતિનો અનુબંધ પડે એવો મલિન ભાવ થવો નહીં, એવો મલિન ભાવ થવો બંધ થઈ જવો, એવો મલિન ભાવ થાય નહીં. 41 પ્રકારની પ્રકૃતિનો બંધ એને ઉત્પન્ન થતો નથી. 147 પ્રકૃતિમાં કેટલીક પ્રકૃતિ તો સમ્યક દ્રષ્ટિ જ બાંધે, જેમ કે તીર્થંકર નામ કર્મ, તીર્થંકરનો ગોત્ર કર્મ, એ અમુક સમ્યક દ્રષ્ટિને જ બંધાય. એટલે એ તો સામાન્ય સંસારી જીવોને બંધ થવાનો પ્રશ્ન નથી. એવી વાત કરીએ 5-7 પ્રકૃતિ તો 1/3 પ્રકૃતિનો અભાવ, અને તે પણ કેવી કે જે ઘણી નીચ કોટીની પ્રકૃતિ છે, નીચ પ્રકારના અનુબંધ છે, એ પ્રથમ જ સમ્યક દ્રષ્ટિને ન બંધાય એવી શુદ્ધ દશામાં, શુદ્ધ પર્યાય પ્રગટ થવામાં સમ્યક દ્રષ્ટિનો મોક્ષ માર્ગનો પ્રારંભ થાય છે. અહીંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. શાશ્વત શુદ્ધિધામ એવું જે બળવાન આત્મદ્રવ એની દ્રષ્ટિ જ્યાં પ્રગટ થઈ, એટલે કે સર્વ પ્રકારે આવા શુદ્ધાત્મ દ્રવ્યની જ ઉપાદેયતા જેને પરિણમનમાં ઊભી થઈ, તે શુદ્ધાત્મ દ્રવ્યની સર્વથા ઉપાદેયપણાના ભાવમાં આંશિક શુદ્ધતા પ્રગટે પ્રગટે અને પ્રગટે છે. સર્વથા ઉપાદેય છે એમ આવ્યું ભાવમાં પરિણમનમાં, ત્યાં એને એ જે શુદ્ધ દ્રવ્ય ઉપાદેય છે સર્વથા, એની આંશિક શુદ્ધતા સહિત જ એ ઉપાદેયતા પ્રવર્તે છે, એટલે ત્યાંથી શુદ્ધ દશાની પ્રગટવાની શરૂઆત થઈ જાય છે અને એ શુદ્ધતા અનુભવ ગોચર થાય છે. શુદ્ધતા નામ અહીંયા આત્મ સ્વભાવની પવિત્રતા પ્રગટ થાય છે અને એ પવિત્રતા પાસે રાગનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણ પણ મલિન ભાવરૂપ છે એવું બરાબર જ્ઞાન થાય છે. કેમ કે એક શુદ્ધ છે અને એક મલિન છે, એટલે શુદ્ધતા પ્રગટ થઈ કે ન થઈ એ કોઈને પૂછવા જવું પડતું નથી, એને શુદ્ધ પર્યાય પ્રગટે જ. વિકલ્પના ભેદથી શુદ્ધ પર્યાય પ્રગટતી નથી. હવે વિકલ્પનો ભેદ એટલે શુદ્ધ આત્મદ્રવ્ય વિશે વિકલ્પ કરે, શુદ્ધ આત્મદ્રવ્યનો વિકલ્પ સુદ્ધા શુદ્ધ પર્યાય પ્રગટ કરે એવું બનતું નથી. શું અહીંયા માર્ગદર્શન આપે છે કે વિકલ્પની દશામાં જીવ રાગની મુખ્યતામાં ઊભો રહીને આત્મદ્રવ્યના ભેદ અને અભેદ સંબંધીના ભેદ, ગુણ ભેદ ને પર્યાય ભેદ ને તો ભેદ કહીએ, પણ આત્મા એક છે, અભેદ છે, નિર્વિકલ્પ છે, એકરૂપ ધ્રુવ છે, એવા ભેદ, અભેદના ભેદ અને ભેદના ભેદો, એ બધા ભેદો શુદ્ધ પર્યાય પ્રગટવાનું કારણ થતા નથી. અથવા કોઈ પણ પ્રકારનો વિકલ્પ આત્મદ્રવ્યના અભેદ સ્વભાવનો વિકલ્પ સુદ્ધા શુદ્ધ પર્યાયને પ્રગટ કરતો નથી, કેમ કે એ પોતે વિકલ્પ પોતે અશુદ્ધ પર્યાય છે, એને શુદ્ધ પર્યાય પ્રગટ કરવાનું કારણ એનામાં નથી, એનામાં કારણ નથી. આ ઠેઠ સુધી એવા હોય, પહેલા અને પછી ઠેઠ સુધી, જ્યાં સુધી નિર્વિકલ્પ પર્યાય અથવા નિર્વિકલ્પ અનુભવ શુદ્ધ પર્યાય પ્રગટ ન થાય ત્યાં સુધી, છેલ્લા સમય સુધી શુદ્ધાત્મ દ્રવ્યના વિકલ્પ હોય, સ્થૂળ ન હોય તો ભલે સૂક્ષ્મ થઈ ગયેલા, પાતળા પડી ગયેલા પણ વિકલ્પ હોય, છતાં એ વિકલ્પ કારણ છે અને શુદ્ધ પર્યાય કાર્ય છે એમ નથી. પણ બાહ્ય દ્રષ્ટિવાનને વિકલ્પની દ્રષ્ટિવાળાને વિકલ્પ દેખાય છે એટલે એમ પ્રશ્ન કરે છે કે વિકલ્પ તો કરે છે ઠેઠ સુધી, ને વિકલ્પ કરતા 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 શુદ્ધ પર્યાય નિર્વિકલ્પ પર્યાય પ્રગટે, તો વિકલ્પ કારણ નથી એમ કેમ કહો છો? આમ બાહ્ય દ્રષ્ટિ અથવા રાગ વિકલ્પ ઉપરની દ્રષ્ટિવાળાને પ્રશ્ન ઉઠે છે. એને એમ કહે છે કે તને એકનો વિકલ્પ દેખાણો છે, પણ જ્યારથી તે જીવ સ્વરૂપ સન્મુખ થયો, કાલ રાત્રે વિશે જાય, જ્યારથી તે જીવ સ્વરૂપ સન્મુખ થયો ત્યારથી તેનું વલણ અથવા તેનું જોર શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર જાય છે, ત્રિકાળી દ્રવ્ય ઉપર જાય છે, એ જોર વધીને અનુભવ લઈ આવે છે. વિકલ્પ વધીને અનુભવ નથી લઈ આવતો, જો વિકલ્પ વધીને અનુભવ લઈ આવે તો વિકલ્પ જે પાતળો પડ્યો છે સ્થૂળ થાય, જોરદાર થઈ જાય, પણ વિકલ્પનો તો નાશ થાય છે, તો એમાંથી એ ફલિત થાય છે કે જે જોર હતું એ વધ્યું, એણે વિકલ્પનો નાશ કર્યો. આત્મદ્રવ્ય પ્રત્યેનો પુરુષાર્થ જે ઉત્પન્ન થયો હતો એણે વિકલ્પનો નાશ કર્યો, વિકલ્પનું જોર નથી, વિકલ્પનું અથવા રાગનું જોર તો ક્ષીણ થાય છે, એમાંની ચિકાશ તો તદ્દન ઘટી ગઈ છે, અને બાકી રહેલો રાગાંશ છે એ પણ મરવા પીડ્યો છે અને એ મરી જશે, નાશ થશે. અને બળવાન પણ પુરુષાર્થનું, આત્મિક પુરુષાર્થનું થશે એને અનુભવ અવશ્ય પ્રાપ્ત કરાવશે, એ અવશ્ય અનુભવ પ્રાપ્ત થશે એમ વાત લીધી છે. 314મો બોલ છે પરમાગમ સ્થાન, એ ચોખ્ખો છે. નિશ્ચયનો પક્ષ બંધાણો એટલે સ્વરૂપ સન્મુખ થયો, તે પુરુષને ભલે હજી અનુભવ નથી તો પણ એનું જોર ચૈતન્ય સ્વભાવ તરફ વળી રહ્યું છે. આ જ સ્વભાવ છે, આ જ સ્વભાવ છે, આ જોરનો ભાવ છે, આ જ સ્વભાવ છે, આવો જ સ્વભાવ છે, આ હું, આ હું, આ હું, આમાં વર્તમાન પકડે છે. ત્રિકાળીનું, ત્રિકાળીનું જે વર્તમાન આ કહેતા એનો વિષય થાય છે ભાવમાં, અને હું પણ એનો આધાર લેવામાં આવે છે, અવલંબન લેવામાં આવે છે, એને અધિકરણ બનાવવામાં આવે છે. એમ સ્વભાવ સન્મુખમાં જ જોર હોવાથી તેને કારણે તે અનુભવ અવશ્ય કરીને કેવળ જ્ઞાન લેવાનો છે, અનુભવ અવશ્ય કરશે અને કેવળ જ્ઞાન પણ પ્રાપ્ત કરશે જ. એટલે રાગ કરતા, વિકલ્પ કરતા કરતા અનુભવ પામ્યો છે એમ નથી, તે વિકલ્પાંશ છે, એ બાહ્ય પર્યાયનું બાહ્ય અંગ છે, અને અંદરમાં જે શુદ્ધ આત્મા પ્રત્યે આ હું એમ જે જોર આવે છે તે પર્યાયનું અંતરંગ છે. જે અંતરંગ પર્યાયને જાણતો નથી તે બાહ્ય દ્રષ્ટિથી બહિરંગ પર્યાયને, એટલે વિકલ્પને સાધન માનીને, બીજાએ પણ આવો વિકલ્પ કરતા કરતા અનુભવ કર્યો માટે હું પણ આવો વિકલ્પ કરતા કરતા હજી અનુભવ કરી લઉં એમ એને સાધનમાં ભૂલ પડી જાય, સાધનમાં ભૂલે છે. અનંત અનંત ગુણો છે, ધ્રુવમાં કોઈ ગુણ બાકી નથી, આત્માના અનંત ગુણો છે, સર્વ ગુણોનો વર્તમાન ધ્રુવત્વ છે, એને પુરુષાર્થથી અવલંબનમાં લેવાનો પ્રયત્ન ચાલે છે. એ પ્રયત્નમાં આગળ વધીને અનુભવમાં પહોંચાય છે. સુગાનીજીએ તો એ વિશે સ્પષ્ટ કર્યું છે, એકદમ સ્પષ્ટ કરેલો છે, કોઈ એવું ન સમજે કે આ વિકલ્પ છે એ સાધન થાય છે. ચારસો નંબરનો બોલ છે. ત્રિકાળી મેં ઢલન તો નિરંતર હોતા હી હૈ, એમણે તો લીધું છે પોતાની દશાનું, પોતાની ચાલુ દશાની વાત લીધી છે કે ત્રિકાળીમાં પરિણમનનું ઢળન તો નિરંતર થઈ જ રહ્યું છે, ઓર એકાંતમાં, એટલે શાંત સ્થળમાં, એકાંતમાં વિચાર કાળ મેં વિશેષ હોતા હૈ. હવે એવું જે ઢળન છે એ જ્યારે પોતે ધ્યાન કાળમાં બેસે છે એકાંતમાં, ત્યારે એ ઢળન વધે છે, ઉગ્ર થાય છે. એકાંતમાં પહેલો ધ્યાન થવા પહેલા વિચાર ચાલે છે, એટલે સ્વરૂપનો વિચાર જ્યાં શરૂ થાય છે ત્યાં અંદરમાં ઢળન વિશેષ થાય છે. તો એમ કે પહેલાં વિચારની અંદર કોઈ ઉદયના કાર્યો હતા ત્યારે વિશેષ ધોરણ નહોતું, દુકાનના કાર્યો, ઘરના કાર્યો, ગ્રસ્ત દશા છે. અને એકાંતમાં આત્માના વિચાર કરવા, આત્મચિંતન કરવા જ્યાં બેઠા ત્યાં વિશેષ ધરણ થયું, એના ઉપર પોતે ચોખવટ કરે છે. લેકિન વિચાર તો અટકાવી હે, ત્યાં પણ જે આત્માનો વિકલ્પને વિચાર ચાલે છે તે નિર્વિકલ્પ દશામાં એક પ્રતિબંધ છે, એક અવરોધ છે. અટકાવ છે એટલે એ અવરોધ છે. ઇસલિયે ઓ વિચાર આદિ, વિકલ્પ આદિ વિશેષ ઢલન કા કારણ નહીં હૈ. આત્માનો વિકલ્પ તે વિશેષ ઢલણનું કાર્ય નથી. અશુભ પ્રવૃત્તિ મેં અંદર મેં ઢલન ચલતા ઓર વૃદ્ધિ પામતા હૈ. અશુભ પ્રવૃત્તિ હોય છે, વેપાર ધંધો ગ્રહ કાર્ય, ત્યારે પણ અંદરમાં ઢલન ઢલન ચાલે છે, પરિણતિ છે ને એ ઢલન છે. વૃદ્ધિ પણ પામે છે, સમય સમય નિર્જરા છે એટલે ઉપયોગ શુભ હો અશુભ હો એ તો વૃદ્ધિ પામે છે, વૃદ્ધિ પામતા હૈ. લેકિન વિચારકાલમાં, અહીંયા વિચારકાળ એટલે આત્માના ચિંત, આત્માનું આત્મચિંતવન, આત્મચિંતવન મેં વિકાર વિચારકાલ મેં વિશેષ વૃદ્ધિ પામતા હૈ, ત્યાં વધી જાય છે. લેકિન ઓ વિચાર આદિ વિશેષ વૃદ્ધિ કા કારણ નહીં હૈ, વો તો અટકાવ હી હૈ. ઇસલિયે વિચાર મેં અધિકતા નહીં હોતી, એટલે વિકલ્પ વધતો નથી, કેમ કે એ સાધન નથી, એ કારણ નથી. ત્રિકાળી મેં ઢલન હોને સે પર્યાય માત્ર કો અપને તો ગૌણ કર દિયા હૈ, ધ્રુવ દલ હી અધિક હૈ. ધ્રુવની અધિકતા છે, વિચારની અધિકતા નથી. ત્યાં જે વિષય છે ધ્રુવ, એની અધિકતા છે. આ એક બોલ છે, આ સિવાય પણ એક બોલ છે, એમાં તો એવું ચોખ્ખું લીધું છે કે એ વખતે જે પુરુષાર્થની ઉગ્રતા થાય છે એ કારણ છે, વિકલ્પ કારણ નથી. એ જ જગ્યાએ બોલ છે, જમણા હાથમાં આવે છે નીચે. સ્પષ્ટીકરણ છે, બહુ સારું સ્પષ્ટીકરણ છે. નિમિત્ત કહેવાય, તીર્થંકર ભગવાન પોતાના શુક્લ ધ્યાનમાં બિરાજમાન છે અને એ એક જ કામ કરે છે, પોતાના શુક્લ ધ્યાનમાં સ્વરૂપ સ્થિરતામાં રહેવાનું કામ કરે છે. હજારો જીવો સમ્યક દર્શન પામે છે, હજારો જીવો મુનિદશા પામે છે, અને હજારો જીવો છદ્મસ્થમાંથી કેવળ જ્ઞાન દશાને પ્રાપ્ત કરે છે, સર્વજ્ઞ દશાને પ્રાપ્ત કરે છે. તે હજારો લાખો કરોડો જીવોને નિમિત પડે છે, પણ એ કરોડોમાંથી એકનું પણ કામ કરતા નથી. કેમ કે એ તો પોતાના સ્વરૂપમાં ધ્યાનમાં સ્થિર રહેવા સિવાય બીજું કોઈ કામ કરતા નથી, પોતાના સિવાય કોઈનું કામ કરતા નથી, કામ કરી શકતા પણ નથી. એ જાતની શક્તિ કોઈ આત્મામાં નથી કે બીજા આત્માનું કામ કરે કે બીજા પૂતગળનું પણ કામ કરે, એવું કાંઈ કરી શકતા નથી. કોઈ આત્મા નથી કરી શકતા. એટલે એ તો પ્રશ્ન જ નથી કે તીર્થંકર ભગવાન કાંઈ કરે. પણ જે જીવોની જેવી પોતાની યોગ્યતા વિશેષ હોય છે તે અનુસાર તે તીર્થંકર ભગવાન અને એમની વાણીને નિમિત બનાવીને, નિમિત ઉપરથી લક્ષ હટાવીને જ્યારે સ્વરૂપમાં લીન થાય છે ત્યારે એમની દશા સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાન પર્યંત પ્રગટે છે. એ પણ નિમિત ઉપરથી દિશા બદલીને, અવલંબન છૂટીને સ્વરૂપના અવલંબનમાં આવે ત્યારે, અને આવે તો, નહીતર નહીં. આપણો આત્મા હવે આપણે વિચાર કરવાનો, અનંત વાર સમૂહ શરણમાં, તીર્થંકર ભગવાનના સમૂહ શરણમાં જઈને કોરે કોરો પાછો આવ્યો હશે. તેઓ ત્યાં પણ આ આત્માએ ઊંધાઈ છોડી નથી, ઊંધાઈ છોડી નથી. આમ છે, નિમિત્ત તો પ્રબળમાં પ્રબળ નિમિત્ત હતું, એક વાર ન મળ્યું પણ અનંત વાર મળ્યું, પણ અનંત વાર એની સામે ઊંધાઈ કરી છે. આ સ્થિતિ રહી છે, એ સ્થિતિ ન રહે એટલા માટે એનું જ્ઞાન કરવાનું છે. ફરીને એવી સ્થિતિ ન રહે, ભૂલે ચૂકે પણ, એટલા માટે એનું જ્ઞાન. નિર્વાણ કલ્યાણક છે, દિવાળી તો નિર્વાણ કલ્યાણક છે, વૈશાખ મહિનામાં પાયમા છે, પછી 66 દિવસે દિવ્ય ધ્વનિનો દિવસ. કોઈથી કોઈને લાભ થાય એ વસ્તુ વ્યવસ્થાની બહાર છે, ધાર્મિક દ્રષ્ટિએ અને જૈન સિદ્ધાંતની બહારની વાત છે. કોઈ જૈન સિદ્ધાંત એટલે કોઈ વાળો નથી, કોઈ સંપ્રદાય નથી, એ તો વસ્તુની વ્યવસ્થા પ્રસિદ્ધ કરનારો સિદ્ધાંત, કે જેને અંગીકાર કરતા સમ્યક પ્રકારે મિથ્યાત્વ અને રાગાદી ભાવો ઉપર વિજય મેળવાય છે, નાશ કરી શકાય છે, એટલે એને જૈન એવું નામ દેવામાં આવ્યું છે. જીતે તે જૈન. શું કહે છે કે વિકલ્પના ભેદથી શુદ્ધ પર્યાય પ્રગટતી નથી. ભલે વચ્ચે વિકલ્પનો ભેદ આવે છે, પણ એ તો આવે છે એટલા માટે કે વિકલ્પમાં ઊભો છે, એટલે અન્ય પદાર્થનો વિકલ્પ હતો એમાં એનું સ્થાન સ્વ પદાર્થ થયું, એટલે વિકલ્પે પોતાનું વિષયરૂપ સ્થાન બદલ્યું, એવું એક વચ્ચે બને છે. સ્વ પદાર્થનો વિકલ્પ છૂટવા પહેલાં સ્વ પદાર્થનો વિકલ્પ આવે છે, આવી જાય છે, તો પણ તે શુદ્ધ પર્યાયનું કારણ નથી, સાધન નથી. તે વાત સ્પષ્ટ છે. કેમ કે વિકલ્પ અને નિર્વિકલ્પ પરસ્પર વિરુદ્ધ સ્વભાવી પર્યાય છે. વિકલ્પ નિર્વિકલ્પ ભાવનો ધ્વંસક છે, નાશક છે. જ્યારે નિર્વિકલ્પ પર્યાય ઉત્પન્ન થાય છે એનો નાશ ક્યારે થાય છે? કે વિકલ્પ ઉત્પન્ન થાય ત્યારે. અહીંયા પણ ક્યાં સુધી વિકલ્પ ચાલે છે? કે જ્યાં સુધી વિકલ્પ ચાલે છે ત્યાં સુધી નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થતી નથી, એટલે અવરોધ છે નિર્વિકલ્પ દશાનો, એમ કહ્યું ત્યાં દ્રવદૃષ્ટિ પ્રકાશમાં. પણ સ્વરૂપ સન્મુક્તા થતા વિકલ્પની સાથે સાથે એક પર્યાય પ્રગટ થાય છે, પરંતુ વિકલ્પના ભેદથી શુદ્ધ પર્યાય પ્રગટતી નથી, એ સ્પષ્ટ છે. આપણે ચર્ચા ચાલી ગઈ છે એ વિષયમાં, ગુરુદેવની ચર્ચામાં 181 આત્મધર્મનો અંક પ્રશ્ન કર્યો છે કોઈએ કે સમ્યક દર્શન થયા પહેલા તો વિકલ્પ જ હોય ને, જ્યાં સુધી નિર્વિકલ્પ સમ્યક દર્શનની દશા પ્રગટ ન થાય ત્યાં સુધી તો વિકલ્પ હોય જ ને. ઉત્તર એમ આપ્યો છે કે ત્યાં એકલો વિકલ્પ નથી, એવો ઉત્તર આપ્યો છે. એકલો વિકલ્પ નથી ત્યારે શું છે કે વિકલ્પ ઉપરાંત આત્મા પ્રત્યે ઉત્પન્ન થયેલો પુરુષાર્થ પણ છે, એને જ્ઞાન બળ કહેવામાં આવે છે. ત્યાં જ્ઞાન પણ છે, સ્વરૂપ સન્મુખ થયેલી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની પર્યાયો છે તે જ્ઞાન છે, અને એની સાથે પુરુષાર્થ ઉત્પન્ન થયેલો છે તે જ્ઞાન બળ છે. એટલે વિકલ્પથી પામતો નથી પણ જ્ઞાન બળથી આગળ વધીને પામે છે, એમ ત્યાં ઉત્તર દીધો છે. વિકલ્પથી આગળ વધાતો નથી એમ કે છે, એટલે ક્યાંય રાગ સાધન થતો નથી મોક્ષ માર્ગમાં. મોક્ષ માર્ગ પાયમાં પહેલાય નહીં, અને મોક્ષ માર્ગ પાયમાં પછી જે જીનોક્ત વ્યવહારનો રાગ છે, વ્રતાદિ અંગીકાર કરવાથી માંડી તપશ્ચરણથી માંડીને, એ ક્યાંય રાગ સાધન થતો નથી. પણ ત્યાં પણ એમાં એને ઉત્પન્ન થયેલી આત્મશુદ્ધિ, એનું બળ, એમાં બળ વધીને શુદ્ધિની વૃદ્ધિ થાય છે, અને મોક્ષ માર્ગમાં જીવ આગળ વધે છે. પહેલા અધિકાર નો નવમો એના ઉપર જ છે વિશે, જે વિકલ્પો છે પ્રમાણ નહીં નિક્ષેપના, એ વિકલ્પો છે એ ઉદય પામતા નથી, અથવા ઉદય થતા તા તે નાશ પામી જાય છે. ક્યારે? કે જ્યારે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે, નિર્વિકલ્પ અનુભવ થાય છે ત્યારે. ઉદયતી ન, એટલે ન ઉદયતી નય શ્રી નયની લક્ષ્મી, એમ કહ્યું કેમ કે જ્ઞાનનો વૈભવ લીધો છે. અનેક નયોનું જ્ઞાન હોય તો એને નયશ્રી કીધી છે, જ્ઞાનરૂપી લક્ષ્મી, એનું કામ નથી કે છે. કેમ કે એ નય જ્ઞાન છે, એ નિર્વિકલ્પ અનુભવ થયા પહેલાં પોતપોતાના ભેદરૂપ વિષયને ગ્રહણ કરે છે. કેમ કે નયનો વિષય અંશ છે, નયનો વિષય અંશી નથી, ને અંશ છે તે પદાર્થનો ભેદ છે. અંશ છે એટલે એક ખંડ છે, એક ભેદ છે, એનું આમાં કામ નથી, નયનું આમાં કામ નથી. નથી પ્રથમ કક્ષ અવસ્થામાં નયને સાધન કહે, પછી એ સાધનને સ્થાપીને ઉથાપે, કે એનું પણ આમાં કામ નથી. આમ છે ઉદયતી ન નયશ્રી અસ્તમેતી પ્રમાણમ, પ્રમાણનો વિકલ્પ પણ જ્યાં અસ્ત થઈ જાય છે, ઉદય થયેલો નાશ પામે છે. પછી દપિચને વિદ્મો યાથી નિક્ષેપ ચક્રમ, અને નિક્ષેપનું ચક્કર વિકલ્પમાં એ તો ક્યાં જાય છે એની જ અમને ખબર રહેતી નથી, એટલું ખોવાઈ જાય છે એમ કહે છે. એટલે તો એનાથી તો ઘણા દૂર ઉભ્યા જાય છે અનુભવમાં આવનારા. કિમ અપરમ અભિદગ્મો, પછી બીજાની તો વાત શું કરવી, બીજા કોઈની તો વાત કરવાનો પ્રશ્ન રહેતો નથી. અનુભવમ ઉપયાતે ભાતિને દ્વૈતમ એવો, જ્યાં અનુભવ પ્રગટ થાય છે ત્યાં દ્વૈત બેપણું જ, કોઈ વિકલ્પ કોઈ ભેદ બેપણું જ ઉત્પન્ન થતું નથી અથવા પ્રકાશતું નથી. ન ભાતિ એટલે પ્રકાશમાન થતું નથી, એના માટે એ વાત લીધી છે. જ્યારે જીવસત્વની પ્રતીતિ આવવા ઈચ્છે ત્યારે જેવી રીતે પ્રતીતિ આવે તેવી જ રીતે વસ્તુ સ્વરૂપ સાધવામાં આવે છે. કેટલી ગૂઢ ભાષા છે. પ્રતીતિ જેમ આવે એમ વસ્તુ સાધવામાં આવે છે, અને એ પ્રતીતિ આવવાના કાળમાં તે સાધના ગુણગુણી જ્ઞાન દ્વારા થાય છે. ગુણગુણીનો પહેલો ભેદ ઉપજે છે, બીજો ઉપાય તો કોઈ નથી. આ જ્ઞાન તે આત્મા, આ પ્રગટ જ્ઞાન છે એવો જ્ઞાનમય તે આત્મા, એમ એક ભેદથી ગુણીને પકડવામાં પ્રતીતમાં લેવામાં જોર થાય છે. તેથી વસ્તુ સ્વરૂપને ગુણગુણી ભેદરૂપ વિચારતા એ વિચાર કરવાની જે પદ્ધતિ છે તે વ્યવસ્થિત પદ્ધતિમાં પ્રમાણ નહીં નિક્ષેપ ની પદ્ધતિ છે, અને તે તદનુસાર વિકલ્પો ઉપજે છે. આવું બધું થાય છે. તે વિકલ્પો નિર્વિકલ્પ અવસ્થા થયા પહેલા ઉપજે છે, એટલે પ્રથમ અવસ્થામાં ભલા જ છે. ભલા જ છે એટલે હોય છે, બીજા હોતા નથી એમ કહેવું છે. તો પણ એ ભલાને હવે કેવા કહે છે, તો પણ સ્વરૂપ માત્ર અનુભવતા તે જુઠ્ઠા છે. ભલાને જુઠ્ઠા કહી દીધા છે. કોઈને ભલો માણસ કીધા પછી જુઠ્ઠો કહીએ તો કેવું ખરાબ લાગે એને. આ એવી વાત છે, બહુ શૈલી સાધારણ શૈલી છે રાજમલજીની, કે પ્રથમ અવસ્થામાં એવા વિકલ્પો હોય છે. વિકલ્પમાં અને ભેદમાં ઊભો છે ત્યારે પ્રમાણ નહીં નિક્ષેપના આત્માને વિષય કરતા આત્માના વિષયરૂપ વિકલ્પો હોય છે, પણ એ વિકલ્પના કાળમાં પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે એ વિકલ્પ તે હું એવો અનુભવ થાય છે, અને આત્મા એવો વિકલ્પ સ્વરૂપે નહીં હોવાથી, રાગ સ્વરૂપે નહીં હોવાથી, જ્યારે પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપી આત્માનો અનુભવ થાય છે ત્યારે એવું જ્ઞાન થાય છે કે વિકલ્પ માત્ર હું એવો અનુભવ હતો મારો. તે અનુભવ સાચો નહોતો, પણ તે અનુભવ જૂઠનો અનુભવ હતો. મારું સત્ય સ્વરૂપ તો પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ છે. એ વિકલ્પને જે જૂઠા કહ્યા છે તે યથાર્થપણે કહ્યા છે. ઉપર પણ એ વાત લીધું છે કે પ્રમાણ નહી નિક્ષેપ રૂપ બુદ્ધિ દ્વારા, એટલે પહેલાની અવસ્થામાં એક જ એટલે અભેદ જ જીવ દ્રવ્યના દ્રવગુણ પર્યાય રૂપ અથવા ઉત્પાદ ધ્રુવ રૂપ એવા ભેદ કરવામાં આવે છે, અભેદનો ભેદ કરવામાં આવે છે, તે બધા જુઠ્ઠા છે. અભેદમાં ભેદ પડ્યો વિકલ્પે, જુઠ્ઠો સાચો નથી. વસ્તુ અભેદ છે ને, તું ભેદવાળી કેમ જોવે છો? અને એ બધા જુઠ્ઠા થતા જે કઈ વસ્તુનો આસ્વાદ તેને અહીંયા અનુભવ કહેવામાં આવે છે. અભેદ અનુભવ એને કહેવામાં આવે છે કે જે અનુભવમાં અભેદ વસ્તુનો આસ્વાદ આવે છે, અને એ આસ્વાદ આવતા વિકલ્પો રૂપ મને વિકલ્પ રૂપે મને હું અનુભવતો હતો, એ અનુભવ મારો જુઠ્ઠો હતો એવું જ્ઞાન થાય ત્યારે એને અનુભવ થયો એમ કહેવામાં આવે છે. એટલે એ બધા જુઠ્ઠા થતા, જુઠ્ઠા લાગતા, જુઠ્ઠા માલુમ પડતા જે કાંઈ વસ્તુનો આસ્વાદ તેને અનુભવ કહેવામાં આવે છે. જેમ સૂર્યપ્રકાશ અંધકારથી સહજ જ ભિન્ન છે અથવા સહજ જ વિરુદ્ધ છે, અંધકારથી સૂર્યનો પ્રકાશ વિરુદ્ધ છે, તેમ અનુભવ પણ સમસ્ત વિકલ્પોથી રહિત છે અથવા સમસ્ત રાગાદી વિકલ્પોથી વિરુદ્ધ છે. એ આની અંદર સ્થાપી છે, વિષય એ છે, કળશનો એ વિષય છે. બહુ સારો કળશ છે. આવો કળશ આવે ત્યારે ગુરુદેવ પ્રવચનમાં ભાવ ખીલતા. અહીંયા એનો સિદ્ધાંત લીધો છે સંક્ષેપમાં, કે વિકલ્પના ભેદથી શુદ્ધ પર્યાય પ્રગટતી નથી. ક્યારે પણ વિકલ્પના ભેદથી શુદ્ધ પર્યાય પ્રગટતી નથી. અભેદ અનુભવને સાધવા માટે ભેદનું સાધન અનુકૂળ પડતું નથી. કેમ કે અનુભવ તો અભેદ અનુભવ છે, અને ભેદથી શુદ્ધ પર્યાય રૂપ અભેદ અનુભવ છે, એનું સાધન વિકલ્પના ભેદ કેમ થાય એ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એકને ગ્રહણ કર્યું, એક એટલે ત્રિકાળી દ્રવ્ય સામાન્ય અભેદ દ્રવ્ય, એકને ગ્રહણ કર્યું તેમાં બધું આવી જાય છે. શું કહે છે કે જ્ઞાનમાં ભેદને અને અભેદને બંનેને જાણવું એટલે ગ્રહણ કરવું એવું સામર્થ છે, તો પણ છદ્મસ્થ અવસ્થામાં ભેદને અવલંબતા રાગની ઉત્પત્તિ થાય છે, વિકલ્પની ઉત્પત્તિ થાય છે. સર્વજ્ઞ અવસ્થામાં એવું નથી થતું. સર્વજ્ઞના જ્ઞાનમાં તમામ પદાર્થો, પોતાનો પદાર્થ અને તમામ બીજા પદાર્થો, સર્વગુણો, સર્વપર્યાયો અને સર્વધર્મોના ભેદ સહિત જ્ઞાન ગોચર થાય તો પણ રાગાદીની ઉત્પત્તિ થતી નથી. જ્યારે છદ્મસ્થનું જે જ્ઞાન છે એમાં ભેદના અવલંબનનો નિષેધ છે. ભેદ જ્ઞાનમાં જણાય છે એ તો એનો ધર્મ છે. જાણવું અને અવલંબવું એમ જુદું જુદું કાર્ય છે. તો જ્યારે જ્ઞાન ભેદનું અવલંબન લે છે ત્યારે રાગની ઉત્પત્તિનું કારણ બને છે એ જ જ્ઞાન. એ જ જ્ઞાન ભેદ ઉપરથી સરકીને અભેદ દ્રવ્ય ઉપર જાય છે ત્યારે નિર્વિકલ્પ દશા થાય છે એમ લેવું. એટલે ભેદનું જ્ઞાન ભેદના અવલંબન સહિત છદ્મસ્થ દશામાં થવાના કાળમાં એને ગૌણ કરાવ્યું છે. ભલે વસ્તુનું સ્વરૂપ જ્ઞાન છે તો પણ, જ્ઞાન તે આત્માનું સ્વરૂપ છે, આનંદ આત્માનું સ્વરૂપ છે, કોઈ પણ ભેદ એ આત્મામાં રહેલો ભેદ છે, તો પણ કહે છે કે રાગની ઉત્પત્તિનું કારણ જાણીને તેનો નિષેધ કરવામાં આવ્યો છે અથવા એને ગૌણ કરાવ્યું છે. એકને ગ્રહણ કર્યું તેમાં બધું આવી જાય છે. વળી જ્યાં જ્યાં ગુણભેદ છે તે એકાંતે ભેદરૂપ ગુણભેદ નથી, પણ વસ્તુની વિશેષતા હોવાથી વસ્તુની અભેદતા સહિત છે. એમ જ્યાં ભેદ છે ત્યાં અભેદપણું પણ છે. જે કેવળ ભેદને લક્ષમાં લે છે તે વિકલ્પમાં અને રાગમાં આવે છે, અને ભેદને જાણતા અભેદ જણાય છે ને એની મુખ્યતા થઈ જાય છે અને ભેદ ગૌણ રહી જાય છે, ત્યારે અભેદતાની સાધનામાં આવે છે અને એ વસ્તુના અભેદ સ્વરૂપને સાધીને નિર્વિકલ્પ થાય છે, વિતરાગતા પ્રગટ કરે છે. આમ છે. અહીં તો તર્ક કરે છે લોકો કે વસ્તુ તો ભેદાભેદ સ્વરૂપ છે, વસ્તુ તો અભેદમાં પણ ભેદ તો અંતર્ગર્ભિત છે. અનંત ગુણનું એક રૂપ કહો તો અનંત ગુણના ભેદ એમાં ખરા કે નહીં? કે ભેદ વિવિક્ષાથી ભેદ કહેવાય છે અને ભેદની મુખ્યતા વાળા જ્ઞાનમાં ભેદને જોવામાં પણ આવે છે, એટલે વ્યવહાર નહીં ના ઉપયોગમાં, વ્યવહાર નહીં પણ જ્ઞાનનો ઉપયોગ છે, જ્ઞાનનો નહીં છે, સમ્યક જ્ઞાનનો નહીં છે. પણ સમ્યક જ્ઞાનનો નહીં કેવળ ભેદને જોતો નથી, અભેદતાને સાધતો સાધતો એ ભેદને જાણે છે, ભેદને સાધતો નથી. સાધે છે અભેદને ને જાણે છે ભેદને, ત્યારે તે ભેદને સાધ્યા વિના અભેદને સાધતો વિતરાગતામાં આવે છે, માત્ર ભેદને તે જાણી લે છે. તો જાણવાનો દોષ નથી, પણ ભેદને સાધવું એ પોતાના ભેદને સાધવું એ સાધના નથી પણ વિરાધના છે, સાધના નથી પણ એ રાગની વિરાધના છે. રાગ ઉત્પન્ન થાય છે એટલે એને વિરાધના કહે છે. એટલે અહીંયા અભેદની મુખ્યતા ગ્રહણ કરે છે કે એકને ગ્રહણ કર્યું તેમાં બધું આવી જાય છે, એમાં ભેદનું જ્ઞાન આવી ગયું. આત્મદ્રવ્યમાં અનંતા ભેદો છે, ગુણના પણ અનંતા ભેદો છે, ધર્મના અનંતા ભેદો છે, અને તે બધા ભેદોને જાણનારા જ્ઞાનના ઉપયોગને નય જ્ઞાન કહેવામાં આવે છે. કોઈ સાધકને અનંત નયોનું જ્ઞાન ઉપયોગાત્મક થતું જ નથી. અને પ્રમાણ જ્ઞાનમાં બધા નયોનું જ્ઞાન આવી જાય છે, અભેદપણે અભેદમાં બધા ભેદોનું જ્ઞાન આવી જાય છે, લબ્ધ રૂપે એવી એક લબ્ધિ પ્રગટ થાય છે. કેમ કે એક સાધકનો સાધકપણે રહેવાનો કાળ અસંખ્ય સમય છે, એમાં અનંત નયોના અનંત ઉપયોગ થવાનો સમય પણ સાધક પાસે નથી. સાધક અવસ્થામાં પછી તો સર્વજ્ઞ અવસ્થામાં નય જ્ઞાન રહેતું નથી, એ તો એક જ સમયમાં અનંત ગુણધર્મોને જાણનારું જ્ઞાન છે. એટલે એમ અહીંયા કહ્યું કે એક અભેદને ગ્રહણ કર્યું એમાં બધું આવી ગયું. કાંઈ તારે જુદા જુદા ભેદના જ્ઞાનમાં વિચારમાં વિકલ્પમાં પડવાની કોઈ જરૂર કે આવશ્યકતા નથી. એમાં બધું આવી જાય છે. મૂળમાં તો અભેદને ગ્રહણ કરતા એકને ગ્રહણ કરતા આત્મિક શાંતિ અને શાંતિના અનુભવથી ઉત્પન્ન થતી તૃપ્તિ ઉત્પન્ન થાય છે, આત્માનું સુખામૃત ઉત્પન્ન થાય છે, અને એ અમૃતના અનુભવથી આત્માને તૃપ્તિ થાય છે. પછી એને અનેક નય જ્ઞાનની આવડત સાથે કાંઈ પ્રયોજન નથી. એ જ્ઞાની એવા હોય કે અનેક નયોનું જ્ઞાનને ઉપયોગની અંદર એનો જાણગુણો અને વિશેષતા ઉઘાડવાળી હોય, ઉઘાડ વિશેષતા વાળો હોય. એ જ્ઞાની એવા હોય એને નવ તત્વના નામ પણ યાદ રહેતા ન હોય. તો જેને ઘણો ઉઘાડ છે એ જ્ઞાની આગળ વધેલા છે, અને આ ઉઘાડ નથી એ જ્ઞાની પાછળ રહી ગયા છે, એમ મોક્ષ માર્ગને વિશે નથી. આમ છે તો અજ્ઞાનીને એવો ઉઘાડ હોય, આખું નય ચક્ર ગ્રંથ કંઠસ્થ હોય અને અનેક નયોથી વાત કરે, ગપ્પા મારે એની વાત નથી હો, આ તો બરાબર શાસ્ત્રો અનુસાર કહે એની વાત છે. બાકી તો શું છે કે આમ સમાજ તો આવા બધા વિષયથી અજાણ્યો છે એટલે લોકોના ગપ્પા ચાલે છે, પણ એ ગરબા મારે એની વાત નથી. આ તો બરાબર શાસ્ત્ર જ્ઞાન હોય તો અજ્ઞાનીને એવું શાસ્ત્રનું જ્ઞાન હોય, પણ એ જ્ઞાનની કોઈ કિંમત નથી. એ જ્ઞાન ખરેખર જ્ઞાન નથી, પણ એ અજ્ઞાનરૂપ જ્ઞાન છે, વિપરીત જ્ઞાનરૂપ જ્ઞાન છે. કેમ કે આત્માને સાધતું નથી જ્ઞાન, પોતાને જ સાધતું નથી એ જ્ઞાન, તેથી તે જ્ઞાન જડ છે, ચૈતન્યનો અંશ ગણવામાં આવે. જેમ રાગને જડનો અંશ કહીએ એમ એવા પરને સાધવાવાળા જ્ઞાનને પણ જડનો અંશ ગણીને જડ કહેવામાં આવે છે. પણ બાહ્ય દ્રષ્ટિમાં એનો મહિમા આવે છે લોકોને, એ નકલી જ્ઞાન નો મહિમા છે. કરવું પડશે ભાઈ, એના વગર હિત કેમ થશે? જ્યાં સુધી જીવ નક્કી ન કરે તો એ તો અનંત વાર સમોસરણ માગ્યો. અત્યારે તો ભગવાન નથી સાક્ષાત બિરાજમાન, દિવ્ય ધ્વનિ નથી, પણ સમોસરણમાં એ નક્કી ન કર્યું એટલે ઊંધાઈ છોડી નહીં, હવળો ન થયો તો એ થઈ, એનો કોઈ ઉપાય નથી. સ્વતંત્ર છે, એના માટે એ પ્રભુ છે, પરમેશ્વર છે. પોતાનું ઊંધું કરવા માટે પણ ભગવાન છે, ને સીધું કરવા માટે પણ ભગવાન છે. ભગવાન નો કોઈ ભગવાન નથી. આમ છે, આવી વાત. એના માટે તો સ્વતંત્રતા દરેકની રાખવી રહી, સ્વીકારવી રહી, અને એના માટે આકુલતા કરવાની હોય શકે નહીં. સ્વતંત્ર છે પ્રત્યેક પદાર્થ, પ્રત્યેક જીવ સ્વતંત્ર છે. આપણે સુખી થવું હોય તો આ સાધુ, જેને સુખી થવું હોય એને સાધુ, ન સુખી થવું હોય એ એનું જાણે. આપણે તો સુખી થવાના માર્ગે ચાલ્યું જવું, બસ એટલી વાત. કોણ સાચું છે કોણ જૂઠું છે એ નક્કી નથી થતું. એમ બરાબર નક્કી થાય, નક્કી કરવા ધારે તો જરૂર નક્કી થાય એવું છે, ન નક્કી થાય એવું કઈ નથી. શું થાય, યોગ્યતા એવી હોય ભ્રમમાં પડવાની તો યોગ્યતામાં પડે. પોતાનું હિત બુદ્ધિ ન હોય તો ભ્રમ થાય છે. પોતાનું હિત કેમ થાય એ વિષયમાં પોતાના પ્રયોજનમાં જીવ બહુ ચતુર છે. કોઈ પણ જીવ પોતાના પ્રયોજનમાં ચતુર છે. તમારી દુકાને આવું ભાવ પૂછું કે ભાઈ આ હોશિયરી બહુ સારી છે, ઘણી સારી ક્વોલિટી તમે વેચો છો, પણ પૂછતા પૂછતા એમ પૂછું કે ક્યાંથી લાવો છો, તો પાછો તમે જવાબ ન દો. તમારા વખાણ કરું તો તમે ન છેતરા, પણ સંબંધ હોય ને હવે એમ બહુ હાલે એવું ન હોય કે બંગાળમાંથી આવે છે, કલકત્તાનું કે કાં કે પંજાબમાંથી આવે છે, દિલ્હી કે લુધિયાણાનું નામ ન દે. પણ પછી એમ પૂછે કે શું ભાવનું આવે છે એ તો કયો, પછી કયો જવાબ દો તમે. પોતાના પ્રયોજનમાં જીવ બહુ ચતુર છે. એમ જે છેતરાય છે એને પ્રયોજન ભાષ્યું નથી, અથવા એને બીજું કઈક પ્રયોજન ભાષ્યું છે. જ્યાં છેતરાય છે ત્યાં કાંઈક ને કાંઈક એને બીજું પ્રયોજન છે, જરૂર એને બીજું પ્રયોજન છે, એ વગેરે છેતરાય નહીં. આત્મહિતનું પ્રયોજન હોય અને છેતરાય એવો એક પણ કિસ્સો આ વિશ્વના ઇતિહાસમાં નથી. અનંતા સાધકો થયા એ કોઈ છેતરાણા નહીં, કેમ કે એને એક આત્મહિત જ મુખ્ય કર્યું. ગમે તેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં એક આત્મપ્રાપ્તિનું જ જેને લક્ષ્ય છે એ ક્યાંય ભૂલો પડતો નથી, અને એવું લક્ષ્ય ન હોય તે ભૂલો પડ્યા વિના રહેતો પણ નથી. આ એનો સિદ્ધાંત છે, એમાં અપવાદ નથી, એવો સિદ્ધાંત. એટલે એમ કહે છે કે દ્રષ્ટિ સાથે રહેલું જ્ઞાન, દ્રષ્ટિ પ્રાપ્ત કરતું જ્ઞાન, સમ્ય જ્ઞાન વિવેક કરે છે, ક્યાંય ભૂલતો નથી. એ જ્ઞાન એવું નિર્મળ થાય છે, હિત અહિતની પરીક્ષાવાળું થાય છે. એ પોતાના હિતમાં ઊભો રહેતો નથી, હિતમાં જ ઊભો રહે છે, કેમ કે હિત જ મુખ્ય છે, બીજું કાંઈ મુખ્ય નથી.